நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திருதாவதி சாவனம், ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் பகவானையோ மகிழம் கூட்டமோ, மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நமாசுமரி சாராய்
ஹரிஹந்த பரமாத்மா ஸ்வசரீரி கேவா ஹோய் காணிக்கை ஜி தர்ம நு ஸ்வரூப் பதாவனார் தோ மூல சர்வஜ்ஞ பரமாத்மா சே ધર્મ નું મૂળ બતાવનાર તો સર્વજ્ઞ પરમેશ્વર છે. એ સર્વજ્ઞ પરમેશ્વરે બતાવ્યું છે તો એનું શરીર ને વાણી સહિત એની દશા અંતર માં કેવી હોય અને બાહ્ય માં પુણ્ય નો પ્રકાર કેવો એનું વર્ણન કરે છે. વાસ્તવિક અરિહંત કહો, પરમાત્મા કહો, પરમેશ્વર કહો, સર્વજ્ઞ દેવ કહો, એ કેવા હોય કે બહુ જ એનું જ્ઞાન કરાવે છે. બહુ જ પહોંચે ને. 41 એનો ભાવાર્થ છે. અરહંત હોય હે, અરહંત શબ્દ વાપરે છે. અરહંત, અરહંત, અરિહંત બે શબ્દ આવે છે ને, અહીંયા અરહંત શબ્દ વાપરે. જેને ત્રણ કાળના ત્રણ લોકનું જ્ઞાન છે, કોઈ બાકી નથી, અને ઇન્દ્રોને પૂજ છે. ઇન્દ્રો આદિ મોટા મહાપુરુષો કહેવાય જગતમાં, એના એ પૂજ છે. એથી એને અરહંત કહેવામાં આવે. દેવને જાણવાની ભૂલ છે મૂળ પહેલી તો. કોને દેવ કહેવા ને કોને દેવનું સ્વરૂપ હોય છે, એ અરહંત એવા હોય છે. નમો રિહંતાણ એમ આવે છે ને, એ કોઈ પક્ષનો શબ્દ નથી, એટલે ગુણવાચક શબ્દ છે. જે આવા ગુણ પ્રગટ થયેલા હોય એને અરિહંત ને સર્વજ્ઞ પરમાત્મા કહીએ. એ સિવાય બીજાઓ અરિહંત ને સર્વજ્ઞ ને પરમાત્મા નામ ધરાવે એ સાચી વાત નથી એમ સમજાવે. અરહંત હોય હે એટલી વાંચે નહીં. તો ઘાતિયા કર્મ કે નાશે હોય, એક તો ઈ કે એને આઠ કર્મ હોય છે અનાદિના જીવની સાથે. એ વસ્તુમાંથી ચાર કર્મનો જેને નાશ કર્યો હોય, ચાર બાકી હોય છતાં હરિયમ સર્વજ્ઞ પરમેશ્વર થઈ શકે
બરાબર,
એવા ઘાતિયા કર્મ, ઘાતી કર્મ એટલે આત્માની ગુણની વર્તમાન પર્યાય પોતે આત્મા હિણીપણે કરે ત્યારે તેને નિમિત્ત રૂપે કર્મ હોય એને અહીંયા ઘાતી કર્મ કહેવામાં આવે.
બરાબર,
જો વાસ્તવિક અરિયંત કેવા હોય એને કર્મ પહેલા ચાર હતા, પણ આત્માના અનુભવને ધ્યાન દ્વારા જેણે ચાર કર્મને ટાળ્યા, જેનામાં જે કર્મ જ સંબંધ રૂપે નથી, અને કર્મ ટાળવા કેવી રીતે અને કેવો સ્વભાવ છે એની ખબર નથી, એને અરિયંત પણ હોઈ શકે
નહીં. બરાબર,
જેને નાશ હોય તો યો મૂળ કર્મ કે નાશ છે ચારની વ્યાખ્યા કરે છે. ચાર ઘાતી કર્મ છે આત્માની શાંતિ આનંદ આદિ દશા, લોકનો નાશ ચૈતન રતન આત્મા છે. એના સ્વભાવમાં તો પૂરણ શાંતિ ને આનંદ પ્રજા છે, એને પૂરણ જ્ઞાન છે. એવો આત્મા એણે આત્માનું અંદર ધ્યાન કરીને આ વિધિ એની ધ્યાન દ્વારા એણે ચાર કર્મનો નાશ કર્યો. અજ્ઞાની પણ અનાદિથી ધ્યાન દ્વારા જ કર્મને બાંધે છે.
બરાબર.
ધ્યાન નું ભલે ફેર હોય પણ ધ્યાન દ્વારા આર્ત ને રુદ્ર ધ્યાન.
બરાબર.
આત્માના સ્વભાવ નું ભાન છોડી આર્ત ને રુદ્ર ધ્યાન ને જ્યાતા સંસાર ને બાંધે રખડે છે. વિતરાગ ધર્મ અને શુકલ ધ્યાન જાય ને કેવળ જ્ઞાન પામ્યા. ધ્યાન તો એને કર્યું, આને કરતા આવડે છે. સંસારી ને અજ્ઞાન માં એકાકાર થઈ ગયું રાગ માં, એ પણ એક ધ્યાન છે ઊંધું. એ ધ્યાન દ્વારા આઠ કર્મ બાંધે.
બરાબર.
અને રખે હરિહંત ને અનાદિ પહેલા હરિહંત નહોતા ત્યારે આઠ કર્મ તો એને હતા, એમાંથી એને આઠ ચાર નો નાશ કર્યો. મોહ કર્મ આવે એમાં ચાર માં પહેલી એક વ્યાખ્યા, મોહ કર્મ ના નાશ થી તો મિથ્યાત ને કસાય નો અભાવ. એને મિથ્યાત ના વિપરીત માન્યતા તો હતી એને જીવને, અને કસાય હતો ક્રોધ માન માયાલો બ્રાજ્ય. એનો અભાવ કરી પરમ વિતરાગ પણ સર્વ પ્રકારે નિર્મળતા હોય છે. વિષ્ણુ વિશુદ્ધ આવ્યું છું ને શ્લોકમાં, કસાય મોહ ભજ્યો સુવિશુદ્ધો, એની વ્યાખ્યા છે. જેને આત્માના આનંદ સ્વરૂપમાં રમતા ધ્યાન કરતા જેને મોહ કર્મનો નાશ કર્યો એને લઈને મિથ્યાત ને કસાય નો એને અભાવ થયો. વિપરીત માન્યતા અને કસાય રાજમિષ નો નાશ
થયો.
પેલો હતો મિથ્યાત ને રાજમિષ, અનાદિથી અવસ્થામાં શુદ્ધ નહોતો, અનાદિથી દશામાં શુદ્ધ નહોતો, વસ્તુ શુદ્ધ હતો પણ એ અશુદ્ધતામાં વિપરીત માનતા ને રાજવેશ ને મૂળ કર્મ ને તેનું ટાળ્યું. એને ટાળીને પરમ વિતરાગ પણ તદ્દન રાગ ને વિકલ્પ વિના દુનિયાને તારું કે ઉગારું કે એવો વિકલ્પ પણ એને હોતો નથી. એને હરિહંત કહેવામાં આવે છે.
બરાબર.
પરમ વિતરાગ પણ સર્વ પ્રકારે નિર્મળતા શુદ્ધ થઈ છે. તદ્દન જેની દિશા કેવળ જ્ઞાનમય, અહીં તો મૌ કર્મના ભાવની વાત છે, નિર્મળ થઈ છે. વિતરાગ પણ એ નિર્મળ દિશા થઈ છે.
બરાબર.
એ મૌના અભાવની વાત કરી. હવે જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મ કે નાશ છે, અનંત દર્શન અનંત જ્ઞાન પ્રગટ હોય. જ્ઞાનાવરણ દર્શનાવરણ બીજું ત્રીજું કર્મ કીધું, પેલું મૌ કીધું, એનો નાશ કરીને પરમ વિતરાગતા પ્રગટ કરી, નવી દશા પ્રગટ કરી, અનાદિને નહોતી.
બરાબર.
એવા હરિયંતને હરિયંત કહેવામાં આવે. અને જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મ ને નાશથી અનંત દર્શન જ્ઞાન પ્રગટ થાય છે. જો એના વિશ્વાસમાં આવવું જોઈએ. હરિયંત આવા હોય જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક દેખે અને જાણે એને હરિયંત કહેવામાં આવે છે ને બૌદ્ધમાં. કથામાં લોકો આવી જાય છે ને ત્યાં ફતેપુરમાં કહ્યું નહીં, બૌદ્ધ ના સાધુ સર્વજ્ઞ માનતા એમણે સર્વજ્ઞ છું. ચેલના રાણી હતા જૈન ધર્મી, સમ્યક દ્રષ્ટિ આત્માના ભાન વાળા શૈણિક રાજા હતા બૌદ્ધ ધર્મી. એકવાર એના સાધુ એ કીધું કે તમારી રાણી ને ધર્મ હાલો આપણે જઈને જૈન. પછી કે અમારા ગુરુ સર્વજ્ઞ છે બૌદ્ધ કે બધા શરણી રાજા, તો અમે આમંત્રણ આપીએ છીએ કે હારનું કાર્ય માર ત્યાં ભોજન કરવા આવે. રાણી આમંત્રણ શિરોના રાણી સંકીથી જ્ઞાની હતા આત્મનું ભાનવાળા. હારનું આપ્યું છે એમાં એક મોજડી હતી બાય સુતારીની લઈને કટકા કરીને કઢીમાં નાખી અને એક હઠી પીરશે એને
બરાબર.
આથી આ એક રાણી ઉત્સાદ બનવું સવડ સવડ નાખીને કઢી કરેલી પૂરીને કઢીને બધું ઊંચો પકવાન ન જાશે તમને. પછી માર બેઠા જ્યાં હાલવા મીડ્યા ત્યાં મોજડી ન મળે, એના એક મોજડી ખોવાઈ ગઈ. ક્યાં ગઈ? સર્વજ્ઞ છો ને, મોદડી ક્યાં ગઈ ની ખબર નથી. તમારા પેટમાં છે કે રાણીએ કહ્યું કે તમારા પેટમાં મોદડી છે. અરે શું વાંકે જો નામ ઓપ્યું છે પટકા નીકળે જણા જણા મફતના દમખતું સર્વગી છે. ત્રણકાળના જાણીએ છે આ મોદડી પેટમાં પડી એનું તો ભાન નથી. તમે એમને સમજાવવા આવ્યા છે બૌદ્ધ નો અનાદર કર્યો છે એવું જાણી શ્રેણી રાજે મુનિ નો અનાદર કર્યો. નગ્ન મુનિ દિગંબર મુનિ તો હતા, ધ્યાનમાં હતા, આનંદમાં. એમને સર્પ નાખ્યા. તારા ગુરુ મારા ગુરુ નો તે અનાદર કર્યો, તારા ગુરુ નો અનાદર કર્યો. બૌદ્ધ બોલા શ્રેણી રાજે નાખ્યા. પછી કે જુઓ મેં તો હું કર્યું છું, સર્પ બરફ કાઢી નાખ્યો છે તારા ગુરુ. અમારા ગુરુ સર્પ કાઢે ધ્યાનમાં આનંદમાં હોય, અતિન્દ્રિય આનંદના સ્વાદમાં અનુભવમાં હોય એને સાધુ કહીએ. માથે સર્પ બરફ આવ્યો કાઢી નાખે એ મુનિ મુનિ હોય શકે? રાણી નથી જમ એટલે ધ્યાનમાં હતા. પછી સર્પ કાઢી નથી બહુ જાય છે સંકિત પાણી આપ્યા. જો આ સર્વજ્ઞ એવા સર્વજ્ઞ ન હોય આ બધા કહે ને તમે ટીકાવ જ્ઞાતા થઈ ટીકાવ વેતા થઈ એના ટીકાવ વેતા. એક સમયમાં જેને ત્રણ કાળ ત્રણ લોક નું જ્ઞાન હોય એની દશા આર પાણી વિનાની થઈ જાય, શરીર નિરોગી થઈ જાય. એવી તો જેની શરીરની દશા હોય એની તો ખબર ન મળે ને થઈ ગયા સર્વજ્ઞ અધિક પરમાત્મા કે છે. જ્ઞાનાવરણ ને દર્શનાવરણ કર્મ ના નાસ્તી અનંત દર્શન અનંત જ્ઞાન પ્રગટ્યું છે. આ વિશ્વાસ ક્યાંથી લાવવો? સમજાણું કાંઈ? આત્માની જ્ઞાનની પર્યાય એક સમયની દશા અનંત અનંત ને ત્રણ કાળ ત્રણ લોકને જાણે. આત્મામાં રહ્યા છતાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એ વિશ્વાસ કેટલો એનો. એવા કેવળ જ્ઞાની ને માનનાર નો આ સમજાણું કાંઈ? આવા અરિહંત હોય છે એને માને, એની માન્યતામાં જ્ઞાનની એક સમયની દશા ત્રણ કાળ ત્રણ લોક. ભાષા તરીકે નહીં, એના ભાવમાં એ વાત આવી જોઈએ. ઓહો અરિહંત દેવ પરમાત્મા આવા હોય, અરિહંત હોય હે એમ કહ્યું છે ને પેલે. એક સમયની અંદર જેને અનંત જ્ઞાન અનંત દર્શન એવી જ શક્તિ મારી છે. ભગવાને પણ શક્તિ માંથી પ્રગટ કર્યો અને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક ક્ષેત્ર આટલું પોતે જાણે અનંત ક્ષેત્ર ને અનંત કાળ. એવા આત્માની જ્ઞાન પર્યાયનું સામર્થ આટલું એવા દેવને દેવ તરીકે કહે
બરાબર.
અને એવા દેવ માનનારા ઓહો જેને ત્રણ કાળ ત્રણ લોક ભૂત ભવિષ્ય ને વર્તમાન બધું જણાઈ ગયું એવો જેનો જ્ઞાનનો એક સમયનો પર્યાય અવસ્થા થઈ તો ગુણ નથી, ગુણ તો ટીકાવશે
બરાબર.
આવી જેને શ્રદ્ધા યુતની થાય એને અંતરમાંથી જ્ઞાન ને દર્શન આવ્યું તો અંતરનું ધ્યાન કરું તો મને પણ પ્રગટ થાય એવી એને શ્રદ્ધા થાય. સમજાણું કાંઈ? હરે કામ સર્વજ્ઞના જ વાંધા થતા લોકોને જ્ઞાનની એક સમયની દશા બધું જાણે એના વાંધા છે, ક્યાં તો ભવિષ્યની પર્યાય થાય તારે જાણે, ક્યાં તો આમ તારે જાણે, એમ કરીને બધા વાંધા. હા, તેને કરી એ અનંત જ્ઞાન ને અનંત દર્શન થી પરમાત્મા તીન કરી સર્વદ્રવ્ય પર્યાય ને એક એક કાળ પ્રતક દેખાય જાણે,
બરાબર
એવો આત્માનો એક સમયનો જ્ઞાનનો દર્શનનો પર્યાય છે.
જી,
પર્યાય કે અવસ્થા, એક સમયની હાલત આટલી છે. હા હા, જાણું કઈ એવું લોકનાથ ત્રણ લોકનું તિલક સર્વજ્ઞ પરમેશ્વર, આવી એક જીવને આવી દશા થાય છે એવી એ જીવની તાકાત, એને વિશ્વાસ કરતા એને સમ્યક દર્શન થાય છે.
બરાબર થાય,
જાણું કાય આવો સ્વભાવ અને આવી જેની પૂર્ણ દશાની પ્રગટતા, એવો આત્મા એક સમયની દશાના સામર્થવાઓ, એને અરિહંત કહીએ એવા દેવનો જેને વિશ્વાસ ને પ્રતીત આવે છે, એને પોતાના આત્માની પ્રતીત આવે છે. ઓહો, હું કોણ? એક સમયમાં અનંત જ્ઞાન ને દર્શન પામી શકું એવો મારો આત્મા છે. અલ્પજ્ઞ ને અલ્પદર્શન પણ રહું એ મારી ચીજ નહીં, રાગ પણ રહું એ તો નહીં, પણ અલ્પજ્ઞ ને અલ્પદર્શી પણ રહેવું એ હું નહીં.
બરાબર,
આવા અરિહંત ને માનનારની દ્રષ્ટિ વસ્તુના સ્વભાવના સામર્થ્ય ઉપર જાય છે. સમજાણું કાંઈ, એથી આવા અરિહંત હોય એને સમ બતાવે છે. એ સિવાય સાધારણ માણસો વર્તમાનમાં કઈ બધું જાણતા હોય, વર્તમાન યુગ બધું સર્વજ્ઞ છીએ એમ મનાવે માને, કઈક કોકના મનની વાત જાણતો હોય, કોઈ જ્યોતિષથી જાણતો હોય, કોઈ ઓલાથી જાણતો હોય, માટે સર્વજ્ઞ છે આ એમ નથી. ના ના, યોગ સમાધિ જ્ઞાન બધું થઈ તો આત્મા આનંદ સ્વરૂપ ને જ્ઞાન સ્વરૂપ છે, એમાં એકાગ્રતા હું યોગ ના સમાધિ છે. એ તો ભાન વિના ક્યાંથી યોગ સમાધિ હોય? આમ નામ બે જડ થઈને બાર બાર વરના મૌન પણ આવજો ને. હમણાં કોઈ ભાઈ કહી છું, કોક આવ્યો છે મુંબઈ, હા બાર, હમણાં કોક આવ્યો બાર વર્ષથી મૌન હતો, બાર બોલ્યો છે લોકોને. હા હા હા, હજારો માણસ ભૂલ નહી નથી, મૌન એકંદ્રીજી મૌન જ છે, વાણી નથી આ લીલોત્રી લો. એથી શું થયું? હા હા હા, એથી શું મૌન એટલે શું? આત્મા અંદર પુણ્ય ને પાપના વિકલ્પમાં અટકેલો એને છોડીને સ્વરૂપની સ્થિરતા પ્રગટ કરે, એ મૌનમાંથી નીકળ્યો જાગૃત થયો. બહારના મૌન પણ આવ્યા જડના અનંતવાર કર્યા, કાચ મૌન આવે છે, કાચ મૌન લાકડું બે રણછોડ જતા બહુ કરતા રાજકોટ. સમજાણું કાંઈ વસ્તુ એમાં કાંઈ છે ધૂળી નથી. અંતરાનંદ સ્વરૂપ ને પૂર્ણ જ્ઞાન દર્શન નો ભંડાર, એમાં એકાગ્ર થઈને મન પણ વિકલ્પનું કરી નાખે. હા હા હા, એને કેવળ જ્ઞાન ને કેવળ દર્શન અલ્પકાળમાં હા, એને હરિયંત કહેવામાં આવે છે.
બરાબર,
હજી તો નમો હરિયંત પેલા શબ્દના ભાવમાં વાંધા, ધર્મ તો પછી એક સમય આ કોને કહીએ ભાઈ, એને પોતાને બેવું કઠણ પડે આવા હરિયંત હોય. શરીર પ્રમાણે ક્ષેત્ર હોય એનું આત્માનું, અને ભાવ તો ત્રણ કાળ ત્રણ લોકને જાણી એટલી પર્યાય હોય. હા હા, આવા તત્વનો સ્વભાવ છે ને એનું એવી પ્રતીત થવી એ અપૂર્વ વાત છે. સમજાણું કઈ એમ ઓગે ઓગે નમો વૃંદાવન નમો વૃંદાવન કરે એવા તો ગળી અનંત વાર કર્યા. કે છે સર્વદ્રવ્ય પર્યાયની એક એક કાવ જેટલા જગતમાં ભગવાનના જ્ઞાનમાં આવ્યા હતા એટલા બધા દ્રવ્યો પહેલે ભગવાન થયા હતા એના જ્ઞાનમાં એવા આ જ્ઞાનમાં આવ્યા. કે છે સર્વદ્રવ્ય વસ્તુઓ અનંતી અને એની દરેક સમયની પર્યાય ભૂત ભવિષ્ય અને વર્તમાનની બધી એને એક કાવ એટલો એક તો સર્વદ્રવ્ય એની અવસ્થાઓ સમય સમયની ત્રણકાળની એને એકે કાળ અને પ્રત્યક્ષ એકે કાળ અને પ્રત્યક્ષ દેખે ને જાણે. આવા હરિહંતને દેવ તરીકે કહેવામાં ઉગે ઉગે સમજાય વિના નમોરિંદા નમોરિંદા કોઈ હરિહંત થઈ જાય છે. ત્રણકાળના જાણના રહેશે હશે શું ત્રણકાળ શું જાણવું શું કાંઈ ખબર ન મળે. ભાન વિનાની પ્રતીતિઓ એ બધી પ્રતીતિ બધી ખોટી છે. સમજાણું કઈ આવો અભ્યાસ કે વકીલ હાથમાં આવતો હોય છે. મંગલ દાદાઈ ચિરણજીવી ને નહીં આવ્યો હજી તો એ બેઠા ને આવ્યા છે ને તમારી પાસે જ છે. આ તો અભ્યાસ નહીં આવ્યો એમ કહું આ તો વિષય જુદો છે ને. હા જેટલા જગતના તત્વો છે અનંત એની સંખ્યા કે છે એ અનંતની ત્રિકાળી અનંતી અવસ્થાઓ એક સમયમાં અનંતી ગુણની અવસ્થા એવી ત્રણકાળની જેને એક ક્ષણમાં એક સમયમાં એક કાળમાં એટલે એક ક્ષણમાં નાનામાં નાનો સમય કબૂલીએ માં અસંખ્ય સમય જાય એક સમય હાથે કઈ સામર્થ આવા આત્માનું જ્ઞાનની એક સમયનું પર્યાયનું પ્રત્યક્ષપણું જે એને ત્રણકાળ ત્રણ લોકની પર્યાય થાય એ જાણે ને દેખે. જ્ઞાનાવરણીના નાશથી જાણે દર્શનાવરણીના નાશથી દેખે પણ જેને હજી કર્મ જ નથી ને કર્મ શું છે એનું ભાન નથી એને કર્મનો અભાવ થઈ ને કેવું જ્ઞાન થાય એમ બનતો થઈ ગયા ભગવાન થઈ જાય. અમે ભગવાન છીએ કઈક બ્રહ્મચર પાલતા હોય કઈક જરી પૂર્ણ પ્રકૃતિ હોય એમ નથી. ભાઈ હરિયંત ની વ્યાખ્યા ઘણી બહુ છે. હવે કે છે કે દ્રવ્ય ને પર્યાય જે જાણે ભગવાન કે ક્યાં દ્રવ્યોને જાણે
જે
છ દ્રવ્ય છે તીન મેં જીવ દ્રવ્ય તો સંખ્યા કરી અનંતાનંદ છે. આ આત્માઓ અનંતાનંદ છે એક આત્મા નહીં. હા એક બટાટાની કટકી રાય જેટલી એમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંતાનંદતા જીવ એવો આખો લોક જીવથી ભર્યો છે. સમજાણું કઈ જો હરિયંત આવા હોય કે આ બધા દ્રવ્યને જાણે એમ કે છે ને એની અવસ્થાને પણ જેનો સ્વભાવ જાણવું એ કોને ન જાણે ને કોને જાણવું બાકી રાખે. હા એવો જેનો સ્વભાવ પ્રગટ થયો છે ભલે દેહ હો વાણી વિહાર હો પણ અંદરમાં તો ત્રણકાળનું જેને જ્ઞાન પ્રગટ થયો એવાને અરિહંત કહેવામાં આવે.
બરાબર
કે છે આ આત્મા જીવ જેટલી સંખ્યા છે જગતમાં એ બધી અનંતાનંદ છે. અનંતાનંદ આથી ભાગ સાંઈ ક્ષેત્ર રજો નહીં નિવોદના જીવ સાંઈ સૂક્ષ્મ અનંતા એને એક એક નિગુણનું શરીર અનંતા જીવવાનું છે એવો આખો લોક જોયો છે. આવી મહાસત્તા એનું રાગ વિનાનું જ્ઞાન થઈ જાય અને આ બધાને જાણે એ શું ચીજ છે. એ આત્મા કેવડો કેવો છે સમજાણું કાય. ત્રિલોક નું રતન છે, પ્રણલોક નો નાથ છે. એને આવા અલ્પકાળમાં રાગમાં રોકાવું એનું સ્વરૂપ નથી.
બરાબર.
એને તો ત્રણકાળ ત્રણલોક ને જાણે સરદર્વને એવું એનું સ્વરૂપ છે.
જી સર.
આવો આત્મા જેને વિશ્વાસ આવે એને સમ્યક દર્શન થાય. સમજાણું કાંઈ. સમ્યક નામ જેવો આત્માનો સ્વભાવ એ પ્રતીકને ભાન થાય કે જેથી એને મોક્ષના માર્ગે ચડવાની કળા હાથ આવે.
બરાબર.
વળી પૂદગળ દ્રવ્યની અનંત આનંદ ગુણ હે. જીવની સંખ્યા છે અનંતી, એના કરતા પરમાણુ વાળ અનંત આનંદ ગુણ છે. સમજાણું કઈ. જીવના એક આત્મા છે ને અનંત આનંદ રત્નો છે. આ બધા એવા એવા અનંત આત્માઓ એની પાસે અનંત દરેક પાસે કારમાં તેજસ ઉદારી કે કોઈ પાસે વિકરી. જીવની જેટલી સંખ્યા અનંતી, એક જ આત્મા કે એમની આત્મા અનંત આત્મા છે. એ બધા સર્વજ્ઞ થવાને લાયક વાળા છે. સમજાણું કાય. સર્વજીવ છે સિદ્ધ સમ આવે છે ને આત્મસિદ્ધિમાં. સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. મંગળભાઈ શ્રીમદ મારે છે આત્મસિદ્ધિ. સર્વજીવ છે સિદ્ધ સમ. ઓગણત્રીસ વર્ષે આત્મસિદ્ધિ બનાવી. બધા આત્માઓ સિદ્ધ સમાન, જે સમજે તે થાય. એને ઘરની તરવાર મારે, એની તરવાર બાંધે એની નહીં, બાંધી રાખે હું કરે મારે એની તરવાર. એમ જેનામાં આત્માની આવી શક્તિ છે એ પ્રગટ કરે તો એ હરિયમ થાય. સમજાણું કે જે સમજે તે થાય. જે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, જે સમજે તે સિદ્ધ થાય એમ કે છે. સમજવાથી સિદ્ધ થાય એમ જ કે છે. એમાં તો એની સમજણ, એની શ્રદ્ધા, એની ચારિત્ર બધું એક જ છે. સમજણ છે બધી. હા હા. એ અનંતાનંદ ગુણા તો પૂદગળો છે, એને પણ ભગવાન નું જ્ઞાન એક સમયમાં જાણે.
બરાબર.
આત્મા કેવડો ગવડો છે એની એને પ્રતીક નથી. પ્રતિકાર ભાષા તરીકે નહીં, એને ભાવમાં એની મહત્તાની મોટે ભાવવી જોઈએ. વળી આકાશ દ્રવ્ય છે. જીવ અનંત છે, એનાથી અનંત અનંત ગુણા પૂર્ણ છે. આકાશ એક છે વ્યાપક, લોક ને અલોક. લોક છે આ સદ્રવ્યો અને ખાલી ભાગ, ખાલી ભાગ, ખાલી ખાલી. જે ખાલી નો છે અંત અંત નથી, એમને એમ ચાલ્યો જ જાય છે ખાલી ખાલી. ધૃતરાજ નું તો દ્રવ્ય એવું, ગુણ એવા, પર્યાય એવા, ક્ષેત્ર એવું જગત નું એમ સંખ્યા પણ આંતમાં ને પરમાણુ જોવા તો સાડે નાખી આવ્યો. હા હા. એક જ આત્મા વ્યાપક એની ચડી ગયા. જ્યાં આત્મા વ્યાપક છે એક જ છે, અદ્વૈત છે એમ નથી. અનંત આત્માઓ છે અને અનંત આત્માના અનંત ગુણો છે. એથી અનંત ગુણા તો પરમાણુ જગતમાં છે. એ બધાને એક સમયમાં જાણે. રાગના અવલંબન વિના, મનના આશ્રય વિના, એકલા ચૈતન્યની શક્તિની સમૃદ્ધિથી જાણે એવું એને વિશ્વાસમાં આવવો જોઈએ. સમજાણું કઈ. આકાશ દ્રવ્ય છે, અનંતાનંદ પ્રદેશી છે. વસ્તુ એ પણ આ પ્રદેશ અનંત છે. પ્રદેશ સમજાય છે? પ્રદેશો શું કહેવાય? પ્રદેશ કહીએ, જે જગ્યામાં એક આ પરમાણુ ની જગ્યાઓ જેટલી રોકે એટલા ભાગને પ્રદેશ કહીએ, એવા અનંત પ્રદેશી આકાશ છે. અનંતાનંદ પ્રદેશ આકાશ ચાલ્યો જ જાય છે. મેં કોઈ દિશા જો અંત ના આવે તો શું છે આ દેતી? પછી શું, પછી શું, પછી શું, છેલ્લો શું? મંગલદાસભાઈ છેલ્લું શું? એમને એમ છે. તેથી આ બે બેઠક માં કરે છે ને, શું
કહેવાય?
પણ કોઈ નાના મોટા ન કહેવાય, ગુણથી બે બધા, એ કોઈ નાનો મોટો ન હોય. અહીં કે છે એ આકાશ અનંત પ્રદેશી, જેનો ક્યાંય અંત નહીં, એ જ્ઞાનમાં જણાય.
બરાબર,
એ જ્ઞાનની દશામાં જણાય એને અરિયંત કહેવામાં આવે.
બરાબર,
સમજાણું કાંઈ? આવા સ્વભાવ વાળો આત્મા એને પ્રતીત કરે અને સમ્યક દર્શન કરે એ અરિહંતનો ઉમેદવાર છે.
બરાબર,
અને પ્રગટ થયું છે તે સાક્ષાત અરિયન છે. સમજાણું કાંઈ? ધર્મનો રૂપ આકરું છે ભાઈ, રાધાનું ઉપરથી માની બેસે, અંદર એનો ભાવ આવો અનંત 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 ક્ષેત્રથી જેનો અંત નહીં એ પણ જ્ઞાનમાં જણાય. ત્યાં અંત આવી ગયો ને, ત્યાં જ્ઞાનમાં જણાય ગયું બધું. બધું એટલે જેમ અનંત અંત છે એમ જણાય ગયું. હા હા, એમ કઈ વાત છે. જ્ઞાનના સ્વભાવમાં એક સમયમાં અનંત 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 દરેક દિશા એ બધું જણાય ગયું. જણાઈ ગયું માહિતી છે, અંત વાળું છે એમ છે. અનંત ને અનંત તરીકે જાણ્યું.
બરાબર,
એવી આત્મામાં અરિયમ દશા પ્રગટ થતા કેવળ જ્ઞાન ને કેવળ દર્શન ની શક્તિ પ્રગટ થશે. અનંત આનંદ પ્રદેશી છે. કોણ? આકાશ. વસ્તુ એક ને અનંત 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 આ પ્રદેશ જાણતા. એથી પણ અનંત ગુણા જેટલા આકાશના પ્રદેશ છે એથી અનંત ગુણા તો એક જીવ દ્રવ્યના ગુણ છે. એક આત્મા છે, એની સંખ્યા એ ગુણ, સંખ્યા એ જેમ જાણવું સરવું ઠરવું સારી વિગે, સંખ્યા એટલા ગુણ છે કે અનંત અનંત પ્રદેશ આકાશ છે એનાથી અનંત ગુણા ગુણ છે. આવડો મોટો તો આત્મા ક્ષેત્રથી છે, ક્ષેત્રમાં રહેલા ભાવથી. એ એક એક ભાવની શક્તિ અનંતી અનંતી છે. ચાવરણ ચક્રવર્તી આવે છે ને, નમોઠણું આવે છે. સામાયિક નો પાઠ આવે ને નમોઠણું નો, નમોઠણું અરિયંતા ભગવંતા કીધું છે, કીધું છે. સામાયિક નો પાઠ આવે ને, ચાલો નમોરિયંતા બીજો કીધું તો ત્રીજો ઈચ્છામી ચોથું સસુત્રી પાંચમું લોગ છઠ્ઠું કર્મી બનશે સાતમું નવોઠણું હાથ પાઠ આવે હાથ. અરે અર્થ કોને આવડતા હોય પાઠ એ ન કર્યો હોય.
બરાબર,
આ તો બધા મંત્રો છે એ બધા.
જી સાહેબ,
વસ્તુના સ્વરૂપને જાણવાના. કે છે લોક અનંત અનંત પ્રદેશી છે, એના મધ્યમાં સર્વ જીવ પૂતગળ અસંખ્યાત પ્રદેશ મેં તિષ્ઠે હૈ, જે અનંત અનંત આકાશ છે એના મધ્યમાં, કારણ કે મધ્ય જ કે જ્યાં જાય તો મધ્ય સારી બાજુ અનંત છે. હા, સારી બાજુ છે, એમાં મધ્યમાં છે આ લોક જગત કે છે, એના મધ્ય સર્વ જીવ ને પૂતગળ અસંખ્યાત પ્રદેશ મેં તિષ્ઠે હૈ. એ બધા જીવ ને પૂતગળો આકાશના અસંખ્યાત પ્રદેશમાં રહે છે, અનંત અનંત પ્રદેશો ખાલી, ચારે બાજુ ખાલી ખાલી. હા હા હા, એના જ્ઞાન નો વિષય તો કેટલો છે. આવા ભાવ પ્રગટ્યા હોય ત્રણ કાળ ત્રણ લોકોને જાણવાના, એને હરિયંત થઈ. આમ હરિયંત હરિયંત કરે પરમાત્મા, બીજા કહે છે પરમાત્મા છે, પરમેશ્વર છે ભાઈ, તો ભગવાન છે. ભગવાન કઈ રીતે વસ્તુની પ્રગટ દિશા આવી હોય એને ભગવાન પરમાત્મા સાક્ષાત કહેવામાં આવે. શક્તિ તો છે સર્વ તાકે મજ્જ સર્વ જીવ અનંત અનંત જીવ નીતિ અનંત ગુણા પૂતગળ, એ આકાશના અનંત અનંત પ્રદેશમાં વચના અસંખ્ય પ્રદેશમાં આ લોક જીવ ને પૂતગળ છે. વચમાં વચમાં એટલે સમજાણું, મધ્યમાં મધ્યમાં છે, ચારી બાજુ અનંત છે, પછી એની મધ્યમાં અનંત અનંત આકાશમાં એક રાયના દાણા જેટલું જેને લોક હોય એવું દેખાય છે, જેમાં અનંત સીધું અનંત નિગોળું અનંત અનંત ઉદગળું, પણ અનંત અનંત આકાશને હિસાબે આ અસંખ્ય પ્રદેશ લોક છે, એટલામાં છે આ બધું. બાકી તો ખાલી ખાલી
બરાબર
બધે એની આકાશ કે પદ્ધતિ વળી એક ધર્મ દ્રવ્ય અને એક અધર્મ દ્રવ્ય છે, બે ધર્માસ્ત્ર ધર્મ નામના બે પદાર્થ છે ભગવાને જોયેલા, કે જે ગતિ કરતા ધર્માત્મનું નિમિત્ત છે, સ્થિર કરતા અધર્માત્મ નિમિત્ત છે, એવા બે દ્રવ્યો છે. એ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય ક્યાંય હોઈ શકે ધર્મ, એક ધર્મ દો અસંખ્યાત પરદેશી છે, બોલા અનંત અનંત હતા, આ અસંખ્યાત પરદેશ ધર્માથી લોક પ્રમાણે છે. એની તે આકાશ કે લોક અલોક કા વિભાગ હે, પંચાસી કા નાવ ધર્માસિદ્ધના નામના બે દ્રવ્યો છે, વસ્તુ છે, એનાથી લોક ને અલોક બે ભાગ પડી ગયેલા છે. લોક જ્યાં સુધી ધર્માસિદ્ધમાં ત્યાં સુધી લોક, પછી ખાલી અલોક બે ભાગ પડી ગયા છે ધર્માસિદ્ધમાં. પંચાસી કેમ છે સમજાણું, વિભાગ એનાથી વિભાગ છે. એટલે ધર્માસ્થી અધર્માસ્થી બે દ્રવ્યો લોક પ્રમાણે છે, પછી ખાલી છે, માટે બે વિભાગ છે. ત્રીસ લોકી મેં કાળ દ્રવ્ય કે અસંખ્યાત કાળાનું પીષ્ટ છે. આ લોકની અંદર એક કાળ દ્રવ્ય છે અસંખ્યાત, એક એક આકાશના પ્રદેશ ઉપર એક એક કાળાનું છે, અરૂપી પદાર્થ છે, અનંત ગુણનો સ્વામી છે, અનંતી ત્રણકાળની પર્યાય થાય છે એમાં કાળાનું ને.
બરાબર,
સર્વદ્રવ્ય કે આ જેટલા પદાર્થ કીધા એના પરિણામરૂપ પર્યાય છે, ભાષા દેખો, એ દ્રવ્યના પરિણામરૂપ પર્યાય છે, એની વર્તમાન પરિણમનની એની અવસ્થાઓ. એક એક દ્રવ્ય કે અનંત અનંત હૈ, એક એક વસ્તુની અનંત અનંત પર્યાય છે. આજે લાગે સાળદાર માણસને તો લાગે કે શું છે, ત્યાં હું ટ્રેન કરું છું, આપણું વસ્તુનું સ્વરૂપ જ આવું છે. એક એક દ્રવ્ય કે અનંત અનંત પર્યાય છે, એક એક દ્રવ્ય કે અનંત અનંત પર્યાય છે પરિણામ. એક સમયમાં અનંતિ પર્યાય છે, અનંતા ગુણ છે, માટી ત્રણ કાળની અનંતિ પર્યાય છે. હા હા, એક એક દ્રવ્ય અનંત આનંદ હે, તેની કો કાળ દ્રવ્ય કા પરિણામ નિમિત્ત હે. અને આ બધા દ્રવ્યોનું પરિણમન થાય, એ પર્યાય થાય, એમાં કાળ દ્રવ્યને નિમિત્ત છે. સાકે નિમિત્તે ક્રમરૂપ હોતા સમયાદિ વ્યવહાર કાળ કહાવે. કાળને પણ સમય, બે સમય કહેવાય છે ને, વ્યવહાર કાળ. તીસકી ગણનાથી અનેક અતીત અનાગત વર્તમાન દ્રવ કે પર્યાય અનંત આનંદ હે. એક આત્માના અનંત આનંદ પર્યાય છે, એક પરમાણુના અનંત આનંદ પર્યાય છે. આ તો વિકરાળ થવાના વાત છે.
બરાબર છે.
આમ કેમ છે જેમાં વિકલ્પનો અવકાશ નથી. એવું જ્ઞાન આવા બધા પદાર્થની પર્યાયને રાગ વિના જાણી શકે એવું તો આત્મા પોતે સ્વાવલંબી છે. સમજાણું કાંઈ
જી સાહેબ.
ગણના તે અનંતાનું તેની સર્વદ્રવ્ય પર્યાય નીકળું અનંત કા દર્શન જ્ઞાન એક કા દેખે જાણે. એક સમયમાં ભગવાન નું જ્ઞાન દર્શન, સરશરીરી અરિહંત, કેવળ જ્ઞાની પણ સહયોગી અરિહંત, એમ છે ને. જ્ઞાન કે અરહંત કો સર્વદર્શી સર્વજ્ઞ કહી લો. માટે તેવા ભગવાનને સર્વદર્શી ને સર્વજ્ઞ, સર્વદર્શી સર્વજ્ઞ, એટલે કે આવા અનંત આનંદ રહે એની ત્રણ કાળની પર્યાય સર્વને દેખે જાણે માટે સર્વદર્શી ને સર્વજ્ઞ.
બરાબર
સમજાણું કાંઈ. આવડો આત્મા મોટો, જેને એક સમયમાં આવું બધું જણાય, એવડો જ આત્મા હું છું. મારા આત્મા અને ભગવાનમાં કઈ ફેર નથી. દરિયાઈમાં ફેર ભાંગવાર માટે, દ્રવગુણમાં ફેર નથી. એવી દ્રષ્ટિ કરતા, દ્રષ્ટિ કરતા ફેર ભાંગીને પોતે પરમાત્મા. હા એમ
બરાબર.
સંસારના દુઃખો જોવાના છોકરો મેળ ગણી અને બાપે ગાંડો થઈ ગયો ને, કોણ બીજાનો કઈ બીજા ભાઈ મહિનાનું પરણે તમને 50 લાખ રૂપિયા હું ઘરે ઢોળીને 50 લાખ એની સ્થિતિ પૂરી થાય એટલે પહોંચ લાગે. હા એને પિતા છે માન્યો છોકરો કે એવી વસ્તુ. હું આ તો દરબારે વાત
કરીશ.
લાલિયાદમાં નિરાશા નથી. અમેરિકા ગયો છે, મરી ગયો ગામમાં. બાપે હા મેં મગજ ફરી
ગયું.
અરે આપણે બાબુભાઈ બ્રહ્મચંદ નો પાદા લીધે એનો બાપ મગજ ફરી ગયું. થોડું ફતેપુર બાબુભાઈ નાની ઉંમર 37 વર્ષ ની ઉંમર હતી. દાદાની પૈસા વાળા માણસ, દાદાની શાળા જેવી બ્રહ્મચારી આજ્ઞા લઈ નો બાપુજી આજ્ઞા છે આપણે એમ કહી અમે સાથે બધા થઈ ગયા. મગજ માણસને સહન કરવાની શક્તિ નથી ને.
જી
હા અનંતું થાય તો આત્મા જાણે એવી તાકાત પાવા છે. આત્મા વિસ્મય ક્યાંય છે? અહીં તે અરંત કહું સર્વદર્શી ને સર્વજ્ઞ કહેવામાં આવે. હવે જરી વધારે અર્થકાર અરિયંત નો ખુલાસો કરે. લોકોને દેવમાં મોટી ભૂલ છે, કારણ કે દેવ અરિયંત એ સર્વજ્ઞ ધર્મના મૂળ છે. ધર્મના કથન કરનારા પરમાત્મા એ ત્રણકાળ ત્રણ લોક જોયા, એને વાણી દ્વારા એને આવ્યું. એવા અરિયંતને જેની હજી ખબર નથી એને ધર્મની ખબર હોતી. આ તો વાત કરી આટલી વિશેષ કે છે. હવે જો ભાઈ કેવા જયચંદ પંડિત, એસે અરંત કા નિરૂપણ 14 ગાથા મેં કયા. આપણે શરૂ થઈ ગયું 28મી ગાથાથી. 28 ગાથા થઈ ને 27થી 14 થઈ. 28મી શરૂ થઈ. જ્યાં પ્રથમ ગાથા મેં નામ થાપના દ્રવ્ય ભાવ ગુણ પર્યાય સહિત ચવન આગતિ સંપત્તિ ભાવ અનંત કા જણાયા. એનું નામ એવા ગુણો થાપના આ ગતિ સ્થિતિ આજી બતાવી ને જાતિને, દ્રવ શરીર ભાવ એની શક્તિ, એના ગુણો અને એનું પર્યાય ત્રણકાળ ને જાણે. એનું ચવન અરિહંત ક્યાંથી આવ્યા, કારણ કે હજી પરમાત્મા તો આ ભાવમાંથી આવી કે ક્યાંથી કઈ ગતિ માંથી આવે ને એમ. આ ગતિ ચવન એટલે અહીંથી જવું ક્યાં, આ ગતિ આવે ક્યાંથી. સંપત્તિ છે એની વૃદ્ધિ, સર્વજ્ઞ ને સર્વદર્શી થાય તો બહારની સંપદા કેવી એની વૃદ્ધિ હોય એ અરંત કો જણાવે હે. સાકા વ્યાખ્યાન નામાદિ કથન મેં સર્વે આવી ગયા, બધું આવી ગયું કે છે. સાકા સંક્ષિપ્ત ભાવાર્થ લીખી હે તેનો થોડો ભાવાર્થ કહેવામાં આવે છે. પ્રથમ તો ગર્ભ કલ્યાણ હોય નથી ઉપાય હોય એ અરિયંત તીર્થંકર જે થાય એ જયારે કોઈ ગતિમાંથી આવે
બરાબર
ત્યારે એને માતાના પેટમાં આવે ત્યારે ગર્ભ કલ્યાણી દેવો કરે. ઇન્દ્રો આવીને ગર્ભ કલ્યાણી કરે એનું. હા, ગર્ભમાં આવતે 6 મહિને પહેલા, ગર્ભમાં આવ્યા પહેલા 6 મહિના પહેલા ઇન્દ્રના પ્રેર્યા ધનદ, ઇન્દ્રનો હુકમ થાય ધનદને, એક લોકપાવ છે, લોકપાવ હુકમ કરે જાઓ માતાના કુંખમાં સમીને ભગવાન આવવાના છે. હા હા હા, ત્રણ જ્ઞાન સંકેત લઈને અરિયંત પછી થશે, પણ આત્માનું જ્ઞાન ને ત્રણ જ્ઞાન લઈને તો માતાના પેટમાં આવે તીર્થંકર. સમજાણું કાંઈ. ઇન્દ્ર ધનંદ્રને હુકમ કરે જાઓ, જીસ રાજા કી રાણી કે ગર્ભમાં આવશે, જે રાજાની રાણીના ગર્ભમાં ભગવાન આવશે એના નગર થી શોભા કરો. અહીં હોય છે ને મોટો રાજા આમ હોય છે, એના માણસો આવી બધું સાફ સુ ભળાવે, ધોળ નખાવે કે નખાવે છે નહીં, મોટો રાજા હોય. હા, જેવો અહીં તીર્થંકર અને આત્માની વાત ચાલે છો, આવા તીર્થંકર હોય જે સ્વર્ગમાંથી કે નર્કમાંથી આવે ત્યારે 6 મહિના પહેલા તો ઇન્દ્રો ધનદ એટલે લોકપાવ છે એક મોટો. ધન અધો શબ્દ છે ને, ધનનો દેનાર, રતન નિવૃત્તિ કરનાર. ધન અધો કુબેર, પણ આ ધન શું, ધનનો દેનાર, રતન વૃષ્ટિ કરે. ભગવાનની માતા ના કુંખમાં આવે તમે 6 મહિના થઈ ગયા. નગર કી શોભા કરે, એ રત્નમય સુવર્ણમય મંદિર રચે. એને સાધારણ ઘેરે આવ્યો અને કે મેં ભગવાન છીએ, ટીકાવ જ્ઞાની છે એમ ન હોય ભાઈ. ટીકાવ જ્ઞાની નું તો અરિયંત પણ સંગત માતાના પેટમાં આવે એ પહેલા તો નગરની શોભા કરે
બરાબર.
રતનમય સુવર્ણમય મંદિર રચે, મંદિર કે મકાન, સોનાના અને રતનના મકાનો બનાવે નગરમાં. એટલા તો એના પુણ્ય હોય છે. માતા મુખ જનારા થોડા કાળમાં નગર કોટ ખાય દરવાજે સુંદર વન ઉપર ની રચના કરે, ઠીક મકાન બનાવે ને નગર માં કોટ બનાવે, ખાય દરવાજા સુંદર વન ઉપવન. હા અરે નહીં, લોકોને તો બેગું કરશું એવા તીર્થંકર હોય એનો પુણ્ય એટલું બધું હોય છે. ઇન્દ્ર છ મહિના પહેલેથી જીતો,
જી
તો સ્વર્ગમાં કે નરકમાં એનો જીવ હોય. અષાણી રાજા લ્યો ને નરકમાં છે ત્યારે 84,000 વર્ષ સ્થિતિ. જયારે આવશે ઇન્દ્ર હુકમ કરશે ત્યારે 6 મહિના બાકી રહેશે.
બરાબર,
જાઓ આ નગર માં ફલાણે ઠેકાણે રાજા ની રાણી કુ ખાવાના, નગર રચો, સાફ કરો, ભાવ કરો. કરે છે નહી તો ભાનમળી શ્રી મહેતા થી અમારા હતા દિગ્વિજય, મારે આખા ગામ ને સમજાય અને ઉપલેટા વાળા હતા ભાઈ કોઠારી ત્યાં હતા, 28 ની વાત છે. અમારા હતા કે ગામ પોતે કે મામલતા મથા ગામ સમજાયું. મારો એવો કોઈ વિરોધી નીકળ્યો એનો ભગત છે આ ભાઈ, કેવા કે જ્ઞાન ભગત છે અને અહીંયા સગવું છે ને બધું એવું એક કઈ ત્યાં દરબાર આવ્યા હતા લીમડીના દાદા સાહેબ હતા એ ગયા હતા, એનો છોકરો મરી ગયો હતો ને છોકરો કાંઈ ભાંગ ભણ્યા ગયા ને બે, એમાં એવો વિરોધી નીકળ્યો અહીં ગામ રીતું શણગાર મામલદા પોતે અને બપોર થયા થયા મારી પાસે જ્ઞાનભાઈ રોવે 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 ભાઈ મારા શું છે પણ આ જ્ઞાથી કોઈ માણસે હુકમ કર્યો છે કે બે બોકરા મોકલો. હવે આ તો ભગત માણસ હતો બહુ હતો જ્ઞાનભાઈ, હું ત્યાં તો અપાશે 88 ની સાલ ને 88 નું પરમંત ચોમાં સંપૂર્ણ થયું ને ભાણવડ માં આવ્યા હતા. રોવે એટલે જવાબ ન દઈ શકે એટલું રોવે આમ ભરાઈ ગયું સર. કઈ કરવી પડે, હું કે મામલદાર કઈ કરવી પડી, કોક વિરોધી કે અમારો ભગત છે ને તે નાખવા રાજાને નામે, રાજા બાજે કઈ ન જાણે વિચાર પણ બે બોકરા મગાવ્યા છે માણસ હતો ખાવા હતો તમને બોકરા સમજતા બકરા ઘેટા હા બહુ રોવે. હવે ગામ શણગારી નું પણ એને વિચાર રુદન રુદન આ નોકરી હવે તો હું રાણી પાસે જઈશ, ગોંડો ની રાણી જીતતા એના પર એમ મારે આ નોકરી ન જોવે આવી નોકરી મગાઈ શું કરે સહી કરવી પડી. આવી નોકરી જોઉં ને કીધું નઈ ત્યાં નહોતું કઈ એવું સીતાજી નું સીતાજી ને સારથી અરે આવી નોકરી આવી મા સતી સીતા ધર્માત્મા અરે અરે રે એને રણમાં મૂકવાનો મારે હાથે
બરાબર
આ નોકરી ભેગા છે આવી નોકરી ધર્માત્મા પુરુષોત્તમ પુરુષ ને રાણી અને પેટમાં ગર્ભમાં બે દીકર્યા નવ ને કુશ કુશ પેટમાં બે દીકરા એ ચરમ શરીર એ રાજકુમારો ચરમ શરીર એ ભાઈ મોક્ષ જનારા છેલ્લો દેહ હતો. એવા પ્રકાર માં ભજે મારના ધિકાર નોકરી ના છે એમ આ છે નોકરી નથી કરી એને મોકલ્યા તારાની ત્યાં સામે. અહીં તો કેવું છે કે આવા પ્રકાર શોભા દરબાર આવવા હોય પહેલેથી શોભા થાય છે આખા ગામ ને સંગઠન એમ. આ તો ભગવાન તીર્થંકર નો આત્મા જે નગરીમાં જે રાજાની રાણીને કુખે આવે, રાણી એ કોણ હોય ધર્મ માતા રત્ન કુખ ધારણી સંસાર છે તે હોય છે રત્ન ને કુખમાં રાખ્યું કે છે એ દેવો સુંદર વન ઉત્પન્ન રચના કરે, જિનકે ભેખ એસે નરનારીપુર મેં વસાવે, સુંદર જિનકે ભેખ, એમ ઠેકાણા વિનાના માણો હોય ને જેવા તેવા લુગડા પહેર્યા હોય ને આવા એવા નહીં, એવા માણો ત્યાં બતાવે. એટલો પુણ્ય ઉત્કર્ષ પુણ્ય છે ને તીર્થંકર પવિત્ર પુરા ને પુણ્યમાં પણ પુરા તીર્થંકર ની પ્રકૃતિ નું આ બધું ફળ કે પણ આવા હોય ને તીર્થંકર કહીએ એમ, જ્યાં ત્યાં આવીને જનીમાન બેન ભગવાન થઈ ગયા કેવડી થઈ ગયા એમ નહીં, એમ કે છે સમજાણું કાંઈ. સુંદર જિનકે ભેખ એવા નરનારી પુર માં વસાવે એવા હોશિયાર હોય એ બધા ત્યાં રહે. સાધારણ ભલે હોય પણ હારા હારા માણસો બુદ્ધિ વાળા ભેખ વાળા રૂપ વાળા એવા બધા વસ્તુ છે. વળી નીત રાજ મંદિર પર રત્ન કી વર્ષા હોવો કરે, નિત્યરાજ મંદિર ઉપર રત્ન ની વર્ષા પડે, એકલા હીરા ને માણે ચરે ઉપરથી દુનિયાનું રહેવું કઠણ. એના હાથમાં જેને પૂર્ણાનંદ ની પ્રાપ્તિ આ ભાવમાં થવાની છે એને પ્રકૃતિ તીર્થંગની જેને બાંધી છે એના ફળનું શું કહેવું, હું જાણું. વળી માતા કે ગર્ભ ને આવે તો માતા કો સો સપના આવે, સો સપના આવે સો રોચક દીપકી વસવા વાળી દેવાંગીના માતા કે નિત સેવા કરે, છપન કુમારી કા દેવીયું રોચક દીપ છે તેરમો એમાં દેવાંગીના વસે છે એ આવીને માતાની હંમેશા સેવા. જુઓ ને પુન તો કેટલા છે, આવા પવિત્રતા જ્યાં પ્રગટવી છે તે એવા પુન હરે એમ કે છે એ તીર્થંકર નામ ધરાવે અને તીર્થંકર છે એમ કેવડાવે એ બધા લબાડ છે એમ કે છે. એ મુંબઈ માતા પિતા માતાની સેવા કરવી, એસે નવ માસ વીતે પ્રભુ કા તિન જ્ઞાન દસ અતિશય લીએ જન્મ હોય, નવ જન્મ થાય ત્યારે ત્રણ જ્ઞાન અને દસ અતિશય લઈને જન્મે, ત્યારે દસ અતિશય આવી ગયા કાલે ચોથી અતિશયમાં જન્મથી દસ અતિશય આવા મને તીર્થંકર ને સરસરી ને હરિહંત કહેવામાં દરબાર એવી વાતો છે. આ જે તે નામ ધરાવવાનું માવો થાય નાગો થાય અમને જ્ઞાન છે મને આમ છે બધી કલ્પિત વાતો ખોટી છે એમ સિદ્ધ કરાવવા નાખે છે. નવ માસ વીતે પ્રભુ કા તિન જ્ઞાન દર્શન જન્મ હોય તો તિન લોકમાં શોભ હોય, તને લોકમાં જરી ચરણદા થઈ જાય શું છે શું છે સાતાનો ઉદય થઈ જાય. દેવની કે વિના બજાય વાજા વાજે, દેવના વાજા હોય ને કરોડો ભગવાન જન્મ થાય વાજા વાગે દેવના વગર વગાડે ઓ એની અવાજ નીકળે છે કુદરતી પુરુષ છે ને. ઇન્દ્ર કા આસન કંપે, ઇન્દ્રનું આસન કંપે, કોઈ મહાપુરુષનો ક્યાંય જન્મ થયો છે મનુષ્યમાં મનુક્ષેત્રમાં એમાં કંપે ખબર પડે
બરાબર.
બધા તીર્થંકર બધા બધા ઇન્દ્રોને તમ ઇન્દ્ર પ્રભુ કા જન્મ હોવા જાણી, ઇન્દ્ર પ્રભુનો જન્મ થયો જાણી, સ્વર્ગ તે એરાવતી હસ્તી ચડી આવે, સ્વર્ગમાંથી એરાવતી હાથી ઉપર છે તો એ દેવ હાથી પણ હાથીનું રૂપ એને ધારણ કરે ને એના ઉપર આરોપ ભગવાન પાસે માતાને સર્વ ચાર પ્રકાર દેવદેવ મેળે ભેલે હોય છે. સર્વ ચાર પ્રકારના દેવ સર એટલે કે ઘણા અમને દેવદેવ ભેળા હોય એ વખતે ઇન્દ્રાણી માતા પાસે જાય પ્રસન્ન પ્રભુ કો લઈ જાય ભગવાનને ખાનગી લઈ જાય પૂછ્યા વિના હો બીજું કુટુંબ મૂકે ભગવાનને લઈ જાય એવી રીતે જેના જન્મ મહોત્સવ ઇન્દ્રો કરે એ ગર્ભ ને જન્મ મહોત્સવ ની વાત આપશે પછી વિશેષ કહેશે.
પ્રમાણ વચન સાહેબ.